અષાઢ મહિનો, એમાં શુક્લ પક્ષમાં અષ્ટાનિકા પર્વ ચાલી રહ્યો છે, એમાં આજે બીજો દિવસ. ભાવના તો હોય કે વિશ્વની અંદર જ્યાં જ્યાં પ્રતિમા છે ત્યાં હું દર્શન કરું, અભિષેક પૂજન ભક્તિ કરું. આપણે ભાવનાથી તો બોલીએ છીએ, જ્યાં જ્યાં પ્રતિમા જીને તણી ત્યાં ત્યાં કરું. ભાવનાની તો બેહદતા છે, પણ શક્તિની મર્યાદા છે. આપણે ત્રણેય લોકની અંદર શાશ્વત જીન મંદિરો છે, પ્રતિમાઓ છે, ત્યાં આપણે પહોંચી શકતા નથી. જ્યાં આપણે રહીએ છીએ એ મધ્યલોકમાંય બધે પહોંચી નથી. મધ્યલોકમાં પણ જ્યાં રહીએ છીએ એ અઢીદ્વીપમાં પણ બધે છે, ત્યાં નથી પહોંચશે. અરે અઢીદ્વીપ નહીં, જ્યાં દ્વીપમાં, જે દ્વીપમાં રહીએ છીએ. ક્યાં દ્વીપમાં રહીએ છીએ? જંબુદ્વીપમાં. ત્યાં પણ નથી જઈ શકતા. અને છતાં શક્તિહીનતા છે, પણ ભાવનાની તો પૂર્ણતા છે. એવું ન સમજવું શક્તિહીનતા હોય એટલે ભાવના ન હોય. અબજો રૂપિયા કમાવાની તાકાત ન હોય પણ તૃષ્ણા હોય કે ન હોય? કે ના, પૈસા મળે તો તૃષ્ણા થાય છે. એમ એમ જે વિપરીતતામાં પુણ્યના ઓછપથી સંયોગ ઓછપ છે, પણ તૃષ્ણા તો પૂરી છે. તો સવળાપણામાં શક્તિ પુણ્યની ઓછપ હોય, યોગ ન બને, પણ ભાવના તો હોય જ છે. અને એ ભાવનાને અનુરૂપ આ પ્રસંગમાં, હોય તો નિરંતર, પણ આ ખાસ પ્રસંગોમાં આપણે ભાવના કરીએ છીએ. તો ખાસ કરીને એમાં મધ્યલોકની અંદર જે શાશ્વત જીન મંદિરો છે, એમાં શાશ્વત પ્રતિમાઓ છે, એ બધાનું પૂજન આ પંચમેરુ નંદીશ્વર પૂજન વિધાનમાં આવી જાય છે. પંચમેરુ નંદીશ્વર લઈને પણ સાથે પછી 11મો ને 13મો ને બધું જ લઈને એ આવી જાય છે. એમાં આપણે પ્રારંભ ક્યાંથી કરીએ છીએ? પાંચમેરુ, જે શનિની અંદર આવ્યા છે, અઢીદ્વીપ એટલે મનુષ્ય ક્ષેત્રની અંદર. એમાં પહેલું જે સુદર્શન મેરુ છે, એ આપણે જ્યાં રહીએ છીએ જંબુદ્વીપમાં જ છે. 1,00,000 યોજનનો, એમાં જમીનની નીચે 1,000 અને જમીનની ઉપર 99,000, અને ઉપર 40 યોજનની ચુલિકા કહેવાય. અને જાણે હવે સ્વર્ગથી એક કેસ અંતર જેટલું છે, એને જાણે એને ટકાવવા માટે છે. તો એનું અને એ સંબંધી બે પ્રકારેમાં આવે. કોઈ પણ મેરુની કરીએ, આજે બીજા ધાતી ખંડની આપણે કરી, એમાં પૂર્વ દિશામાં વિજય મેરુ, પશ્ચિમ દિશામાં અચલ મેરુ. એમાં શું હોય છે કે મેરુ ઉપર 16 મંદિર હોય છે, 4 વન છે અને એક એક વનમાં 4 દિશા, તો 4×4 16 એ થતા હોય. તો મેરુ ઇટસેલ્ફ મેરુ ઉપર કેટલા છે? 16. અને બાકીના જે આપણે લઈએ છીએ, બાકીના ક્યાં ક્યાં આવે છે? 4 ગજદનના આવે છે, 2 વૃક્ષના આવે છે, 6 કુલાચલના આવે છે, 16 વૃક્ષારગીરીના અને 34 વિદ્યાર્થ. એ કરીને બીજા 62 આવે. અને એમ કરીને એક મેરુ સંબંધી કેટલા છે? 78 મંદિર છે. અને એમાં એક વિશેષતા ધાતકી ખંડ અને પુષ્કરદ્વીપની કઈ છે કે એમાં પૂર્વ અને પશ્ચિમમાં તો મેરુ છે અને ત્યાં અકરે, પણ પછી એને ઉત્તર અને દિશામાં એ કાંઈ બીજું નથી એવું ન સમજવું. ત્યાં પણ એક એક પર્વત છે, એનું નામ છે ઈક્ષ્વાકાર પર્વત, અને એના ઉપર એક એક મંદિર. અને એ રીતે વિચાર કરીએ તો સુદર્શન મેરુમાં કેટલા આકૃતિ મંદિર? 78. પછી ધાતકી ખંડમાં કરીએ તો 158. 78 બે થયા, અને ઈક્ષ્વાકારમાં એક ઉત્તરનો અને એક દક્ષિણ. અને એવી જ રીતે પુષ્કરદ્વીપમાં કેટલા છે? 162. એ અડધો જે છે એમાં 158 એટલે એમાં 156 છે, પછી જે ચાર જે છે મનુસત્તર પર્વતના એ અલગથી છે. તો એ રીતે આ રીતે એક એક કરીને આપણે આવી ભાવનાથી દરરોજ પૂજા એમના સમજ આ બધું આમ એકનું એકનું આવ્યા કરે ને. એના એ પણ ઓલામાં કર્યું ગજદંત આવી ગયા ને વૃક્ષના આવી ગયા જંબુસાલમી વૃક્ષને. અરે ભાઈ એકનું એક જોવા માટે કેટલી જગ્યા ફરીએ છે ને. ના આ મોલ અહીંયા છે તો અહીંયા આવી છે આવો છે. અરે જ્યાં રાગને વશ વિવિધતા જોવે છે તો ભગવાન પ્રત્યેની ભાવનામાં વિવિધ ક્ષેત્ર કેમ ના ગમે. કઈ એક જ ક્ષેત્રમાં જતો હશો કે ત્યાં બધે ફરવા જઈએ જુદા જુદામાં. તો જ્યાં જ્યાં આવા જિનેન્દ્ર દેવ બિરાજમાન છે ત્યાં જવાની ભાવના આપણને થાય. અને અઢી દીપની અંદર મનુષ્ય જઈ શકે? મનુષ્ય અઢી દીપની અંદર જઈ શકે? એ મનુષ્ય ક્ષેત્ર છે પણ આપણી શક્તિ નથી. ત્યાં કોણ જઈ શકે? ચારણ રુદ્ધિધારી મુનિરાજ વિદ્યાધર રાજાઓ એ બધા જઈ શકે. આપણી તો શક્તિ ત્યાં સુધીની પણ નથી. પણ ભાવનાથી એ પૂજા કરીને આ એક પર્વની અંદર એક ખાસ શું રાખવું? શાશ્વત શાશ્વત શું યાદ રાખવું? શાશ્વત પર્વ છે, શાશ્વત પ્રતિમા મંદિર છે, એની અંદર શાશ્વત જૈન પ્રતિમા છે, તો મને મારો શાશ્વત આત્મા યાદ આવે. બધું જો એ શાશ્વત છે. પર્વ જેમ દસ લક્ષણ પર્વ પણ શાશ્વત છે, એમાં પર્વ પણ શાશ્વત છે. અને વર્ષમાં ત્રણ વાર આવે, ત્રણ બહુ લોંગ પીરિયડ થઈ જાય ને. એક સેલિબ્રેટ કરી લઈએ એટલે ચાલી જાય, ખબર નહીં. બારમાં તો રાગની કોઈ મર્યાદા નથી રાખતા. પોતાનો તો ઉજવે નહીં, બીજાના ઉજવવા માટે પણ જવું પડે ને. અમારે સોશિયલ રિલેશન એવા છે એ અમારામાં આવે ને, એટલે અમારે ત્યાં રાગે સ્વભાવથી ચ્યુત કરી દીધા. જેને અહીંયા સ્વભાવથી ચ્યુત આવ્યો હતો શબ્દ પર સમયની વ્યાખ્યામાં આવ્યો હતો ને, એ કેવો છે? સ્વભાવથી ચ્યુત થઈને વર્તે છે. એ પણ એકત્વપણે વર્તે છે. અને સ્વસમયમાં પણ આવ્યું તો એ એકત્વપણે. ફરક શું છે? દર્શનના સ્વભાવમાં એકત્વપણે વર્તે છે એનું નામ સ્વસમય છે. અને પરમાં પોતે પોતાના સ્વભાવને છોડીને એમાં પણ એકત્વપણું માનીને વર્તે એનું નામ પરસમય છે. અહીંયા તો આપણે તો આવા પૂજનના અવસરમાં વારંવાર એ ભાવના ઘૂંટીને કે ઓહો, એ જીન પ્રતિમાના દર્શન કરતા તો એમ થાય જાણે અહીંયા સાક્ષાત ભગવાન સમસરણમાં બિરાજિત છે. હમણાં જાણે કે દિવ્ય ધ્વનિ છૂટશે એમ. અહીંયા પણ આપણી જીન મંદિરમાં એ ભગવાનની જિનેન્દ્ર દેવની પ્રતિમાને જોતા જાણે હું ક્યાં આવી પહોંચ્યો છું, સમોસણમાં આવી પહોંચ્યો છું. જેની હું ભાવના કરું છું કે આ આયુષ પૂરું થાય તો હું દેવ પર્યાયમાં જઈને સૌથી પહેલો ક્યાં જઈશ? ભગવાનના સમોસણમાં વાણી સાંભળવા. તો અહીંયા જીન મંદિરમાં આવીએ ત્યારે એ જ ભાવના કે મારું આયુષ પૂરું નહીં, હું તો અત્યારના પણ ક્યાં પહોંચ્યો છું? હું ભગવાનના સમોસણમાં આવી પહોંચ્યો. અરે જિનેન્દ્ર દેવના સમસરણમાં પહોંચીને ભવ રહિત ભગવાન પાસે ભવની ભાવના, એનાથી બીજું વિપરીત શું હોય શકે? બીજો કોઈ દોષ કેવો છે? વિતરાગી પ્રત્યે રાગના વિષયની તૃષ્ણા કરવી, કાંક્ષા કરવી. અરે એ કાંક્ષા કરવી છે તો તત્વની કર ને. કાલ આવ્યો તો કાંક્ષા શબ્દ ક્યાં આવ્યો હતો? કાલ કાંક્ષા ક્યાં આવ્યો હતો? બહુ આગળ નથી ગયા હજી. તો કેટલી પાના કેટલા લગભગ ગયા છે? બીજી ગાથાના ટાઇટલમાં જ આવે છે ને, સાતમું પાનું છે એમાં નીચે છે ને કાંક્ષા. તો કાંક્ષા કરવી જ છે તો કરને તો કે આવું તત્વ સમય આપ કહેવા માગો, સમય સાર તો સમય શું? તો એ રીતે વિચાર કરી. તો આજે વિષય, બીજી ગાથાનો વિષય, બીજી ગાથાનો વિષય ગુરુદેવસિંહ જે ઘૂંટાયો એમાં ત્રણ પોઈન્ટ છે. ક્યાં ત્રણ પોઈન્ટ છે? સમય અને સમયનું પરિણમન કેટલા પ્રકારે? સ્વસમય અને પરસમય. આપ સમયસર કહેવા માગો છો તો પહેલો જ પ્રશ્ન સમય. અને એ સમય અમૃતચંદ્રાચાર્ય દેવે સાત બોલથી આપણને બતાવ્યો. એ સમય શબ્દ ક્યાંથી કાઢ્યો? ગુરુદેવ આજ ઘણું બધું દેખાડ્યું મૂળ ગાથાથી કાઢીને બધું. એ સમય શબ્દ ક્યાંથી કાઢ્યો? કે બીજી ગાથાનો પહેલો શબ્દ જીવો છે. જીવ એટલે અહીંયા સમય, અને પછી એની વ્યાખ્યા પૈણમનથી લીધી કે સ્વસમય અને પરસમય. અને તો સ્વસમયની શું વ્યાખ્યા કરી બીજી ગાથા મૂળમાં સાતમા પાને, ચરિત દર્શન નાન ઠીદો તમ હિ સસમયમ જાણ. છે મૂળ ગાથામાં તો પહેલો શું લીધું? જીવો. જીવોમાંથી શું કાઢ્યું? સમય. અને સમયની પછી અમૃત ચંદ્રાચાર્ય દેવે સાત બોલતી, અને એમાં પણ ગુરુદેવ શું ખુલાસો કર્યો. આ જે જયસન આચાર્યદેવનું તો પછી લીધું, એની સાથે આ અહીંયા જે અમૃત ચંદ્રાચાર્યદેવ સાત બોલતી વર્ણન કર્યું એમાં શું શું કર્યું? ઈકોની વાત છે. ક્યાંય આવતું હતું? ક્યાંય ધ્યેય તત્વની ને એવી વાત આવતી હતી? અહીંયા જે સાત બોલે કીધો છે એ ધ્યેય તત્વ નથી, વસ્તુનું હોવાપણું અસ્તિત્વ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. જે પ્રમાણ જ્ઞાન છે એનો વિષય આપ્યો છે કે તારું એક હોવાપણું શું છે. હોવાપણાને સિદ્ધ કરીને પ્રયોજનને વસ્તી નહીં આવે છે. જેની પાસે હજી અનેકાંત યથાર્થપણે જ્ઞાનમાં નથી તેમાં મુખ્ય ગુણ કરીને નહીં નહીં આવે. શ્રીમદજી એ વાક્ય જે લખ્યું છે જેના ઉપર પૂજ્ય ગુરુદેવસિંહે વવાણિયામાં લગભગ 2006માં એ પ્રવચન આપેલું, અને પછી નાની પુસ્તિકા રૂપે છપાયેલું છે. એનું નામ છે અનેકાંતનું રહસ્ય. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. તો સમ્યક એકાંત સુધી ક્યારે પહોંચાશે? કે જેની પાસે અનેકાંતનું જ્ઞાન હશે, અને એને તરબૂચ લાવશે તો પછી એમાંથી છાલ કાઢવીને સફેદ ભાત કાઢે પ્રશ્ન આવે ને. પછી તરબૂચ જ કોઈને ખબર નથી, આવ્યું નથી તો શું કરશો? તો એ અહીંયા પેલો જીવો, એનાથી સમય લીધો, અને એ જ રીતે જીવો શબ્દ ઉપરથી શું કાઢ્યું? સૌથી પહેલી શક્તિ કાઢી, જીવત્વ. શું ફરક પડે છે? જીવો, જીવ અને જીવત્વ શું ફરક પડે છે? બે શબ્દ તો મળી ગયા ને. અહીંયા જીવો લખ્યું, જીવ, અને 47 શક્તિમાં શક્તિનું નામ શું છે? જીવ નામ છે કે આત્મા છે? તો શું ફરક પડ્યું? જીવ અને જીવત્વમાં શું ફરક પડ્યું? જીવ એ દ્રવ્યનું નામ છે અને જીવત્વ એના ગુણનું નામ છે. જીવ પદાર્થ છે, તો પદાર્થ છે તો એનામાં એનો કોઈ ને કોઈ ગુણ સ્વભાવ. કાલ તો એ દેખાડ્યું હતું ને, શું આવ્યું હતું? દ્રવ્ય કોને કહેવાય? ગુણોના. તો એ ક્યાં વ્યાખ્યા છે? સમયસારમાં જોઈ હતી ને, કાલ તો જોઈ હતી. 24 કલાકમાં ઘણો ફરક પડી જાય ને. 71 ગાથાને પહેલા જ વાક્યમાં હતું ને, જગતની અંદર જે કોઈ વસ્તુ છે એ કેવી છે? સ્વભાવ માત્ર છે. સ્વભાવ કહો કે ગુણ કહો. તો અહીંયા એ જીવની વ્યાખ્યા કરી, અને એ જીવ છે, અને એના ઉપરથી અમૃત ચંદ્રાચાર્ય શક્તિમાં જીવત્વ લીધી. એના ઉપરથી પછી જયસેન આચાર્ય ત્રણ પ્રકાર લીધા. ક્યાં ત્રણ પ્રકાર લીધા? કે પોતે પોતાના ચૈતન્ય ભાવ પ્રાણથી જેવે શુદ્ધ જીવત, શુદ્ધ નૈતિ છે, પોતે પોતાના જેને જીવત્વ શક્તિમાં શું વ્યાખ્યા, એમાં પણ એવું જ છે. જીવત્વ શક્તિની આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન્ય માત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ એટલે સ્વરૂપ છે તેનું નામ જીવત્વ શક્તિ કહેવામાં. તો આત્મદ્રવ્ય સેનાથી ટકી રહ્યો છે? આત્મદ્રવ્ય ટકી તો રહ્યો છે કે સેનાથી? પોતાના ચૈતન્ય ભાવ, અને ચૈતન્ય ભાવને સદાય ધારી રાખી એનું નામ જીવત્વ શક્તિ. જેમ ચોકીદાર હોય ને કે હું અહીંયા 24 કલાક ઉભો છે, તમે ચિંતા ના કરો, એમ જીવત્વ શક્તિ શું કરે છે? કે જીવત્વ શક્તિ જીવને જીવતો રાખે. સેના વડે જીવતો રાખે છે? ચૈતન્ય ભાવ. જીવ ટકે છે સેના વડે? ટકે છે ચૈતન્ય ભાવ. અને એ ચૈતન્ય ભાવ પ્રાણને સદાય ટકાવી રાખવા, ધારણ કરી રાખવા, એ કોની કામ છે? જીવત્વ શક્તિનું. તો એ જીવોથી લીધું, અને હવે એનાથી પરમનમાં બે પ્રકાર લીધા, સ્વસમય અને પરસમય. અને એક એની પહેલા સમયની શું વ્યાખ્યા લીધી હતી બીજી ગાથા? ચાલો વાંચી લઈએ, એટલે આપણે આઠમા પાને આપણે આવીએ. કાલે ગાથા લઈ લીધો હતો ને, આજે ટીકા લઈએ થોડી, એનાથી ખ્યાલ આવશે. સમય શબ્દનો અર્થ આ પ્રમાણે છે, મેળવ્યું ટીકા? સમ તો ઉપસર્ગ વ્યાકરણની અપેક્ષા સંસ્કૃતમાં, તેનો અર્થ એક પણ એવો છે અને અય ગતો એ ધાતુ છે એનો અર્થ ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે. હવે બેનો ટોટલ કરે છે. તેથી એક સાથે જ આવ્યું, એક હતો ને સમ, સમ એટલે એક પણ એનો અર્થ કર્યો. તેથી એક સાથે જ, એક સાથે એટલે યુગ પદ એટ એ ટાઈમ, એક જ સમયમાં યુગ પદ. હવે શું કરવું, ઓલું બે હતું ને એનો ગમન અર્થ અને જ્ઞાન અર્થ બે આવ્યું હતું ને. ગમન એટલે અહીંયા ક્ષેત્રાંતર નહીં, ગમન એટલે પરિણમન. ગમનનો સામાન્ય અર્થ શું થાય છે, ક્ષેત્રાંતર પણ થાય, પણ અહીંયા ગમનનો અર્થ શું છે, પરણવું, પરણમન થવું અને બીજું જ્ઞાન. તો એ જાણવું તથા પરિણમન કરવું આવી ગયું. જ્ઞાનનો શું આવ્યું, જાણવું, અને ગમનનો અર્થ શું આવ્યું, પરિણમન કરવું. તો એક જ સમયે એક જ સાથે જાણવું પણ થાય અને પરણમન થાય, એ છદ્રયમાં થાય છે ને, એવું તો નહીં તો કેટલા દ્રવ્યમાં, એકમાં જ થાય. અચ્છા, બીજામાં એક સમયે પરિણમન થાય ને બીજા સમયે જાણવું થાય, બેનો ટાઈમ ગેપ હશે એટલા માટે. જાણવું એનામાં છે જ નહીં બીજા જીવ સિવાયના, તો પછી એને સમય નહીં કહેવાતા હોય. તો આ સારું, તમે હમણાં પહેલા સમયની આ એક વ્યાખ્યા કરો કે યુગ પદ એક સાથે જાણવું ને પરણમનવું, એ જેનો એનું નામ સમય કહેવાય. અરે ભાઈ, સમય શબ્દ છે એના ઘણા અર્થ છે. આગળ જેમ આપ્યા એમ બીજ ત્રીજી ગાથામાં કે એ ગુણ પર્યાયને ધૈર્ય રાખે એનું નામ સમય. તો ગુણ પર્યાય તો છે છદ્રવ્યમાં છે, માટે ત્રીજી ગાથામાં સમયનો અર્થ બીજી રીતે લેશે, અહીંયા સમયનો અર્થ આ રીતે લેશે, કારણ કે અહીંયા જીવને સિદ્ધ કરીને બતાવો. તો ફરીથી સમય, ફરીથી કયું શાસ્ત્રનું નામ શું છે, ફરીથી લઈએ. કુંદકન આચાર્ય શું નામ આપ્યું એનું, સમય પાહુડ. એનું સંસ્કૃત શું થાય છે, સમય પ્રાવ્રત. અમૃતચંદ્રાચાર્ય કઈ રીતે એનું નામ કર્યું, સમય સાર, નમ સમય સાર કહે. તો સમય, તો સમયનો અર્થ અમને કહો કે સમય એટલે શું, એટ એ ટાઈમ, એકી સાથે જાણવું અને પરણવું. આપણને પેલા શું થાય, જાણવું થાય કે પેલું પરણમન થાય, આપણને આપણને એક સાથે. પછી રાગ થાય પછી રાગ જણાય ને, એક સિમ્પલ વાત છે ને. પેલું કાંઈક રાગ કોઈ કરે પછી આપણને ખબર પડે ને, અને ખબર પડ્યા પછી વેદન આવે ને. આમ તો ઘણો ગેપ થઈ જાય પછી તો. પહેલા સમય પરણમન થયું, બીજા સમયે જાણવું, ત્રીજા સમયે વેદન થયું. સ્થૂળ જ્ઞાનમાં તને ક્રમિક લાગે છે બધું થાય છે તો કેવું, એક સાથે. આમ ઓલું એક દ્રષ્ટાંત આવે છે ને, એમાં સાઉન્ડ અને લાઇટ એનું જે આવે ને, ઓલો ગન ફોડે છે તો એનો અવાજ અને લાઇટ, એમાં આપણને પહેલી કઈ ખબર પડે છે, લાઇટની ખબર પડે. અને પછી તો એમાં થાય છે તને, આ બે આગળ પાછળ થાય ને, પેલા સ્પાર્ક થાય ને પછી સાઉન્ડ આવે ને, ગનને જ્યારે કરે ત્યારે બે નહીં. તો આપણને તો કે આપણા જ્ઞાનની ઓછપ છે એવી કે એમાં ગેપ પડે, બાકી ન્યા તો સાથે. એમ પરણમન કેવું થઈ જાય છે, એક સાથે. આપણે ભલે અસંખ્ય સમય ઉપયોગ કામ કરે આપણને, પણ પરણમન તો કેવું છે, પરણવું અને જાણવું એક સાથે થયેલું, તેને સમય કહેવામાં આવે છે અને એના સાથે. અને એની વાત કરીને પછી જે કુંદકુંદ આચાર્ય સ્વસમય અને પરસમયની વાત કરે છે, એ પછીનો પેરેગ્રાફ આવે છે એમાંય પણ પહેલી કોની વાત કરે છે, સ્વસમયની વાત કરે છે અને પછી પરસમયની વાત. અને એમાં પણ એક કન્ટિન્યુએશન બેમાં આવશે, શબ્દ કયો આવશે, એકત્વ પૂર્વક. બેમાં અજ્ઞાન દશા છે કે જ્ઞાન દશા, અને બેને શબ્દ શું વાપરો છે, કુંદકુંદ આચાર્ય જાણ, બેને માટે. તારા દોષને જાણીશ તો અભાવ કરવાનો પ્રયત્ન કરીશ, તારા ગુણને જાણીશ તો પ્રગટ કરવાનો પ્રયત્ન કરીશ, અને તારા ગુણને જાણીશ તો વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરીશ, અને તારા ગુણને જાણીશ તો પૂર્ણતા કરવાનું. તો પર સમયને જાણીને શું કરવાનું છે, જ્ઞાન ક્યાં કાર્ય કરવાનું હોય, ત્યાગ વખતે કે ગ્રહણ વખતે, વૃદ્ધિ વખતે કે પૂર્ણતા વખતે, જ્ઞાન ક્યારે કરવાનું હોય, ફરીથી ત્યાગ વખતે, પ્રગટતા વખતે, વૃદ્ધિ વખતે કે પૂર્ણતા વખતે. ચાર બોલાયો ને, ત્યાગ, પછી પ્રગટતા, વૃદ્ધિ અને પૂર્ણતા. જ્ઞાન ક્યારે કરવાનું હોય? ત્યાગ, ચાલો સાત તત્વથી આપણે વિચાર કરીએ. આ બહુ સિમ્પલ છે. એમાં સાત તત્વથી લઈ તો ત્યાગમાં કોણ આવશે? આશરો બંધ આવશે. પછી પ્રગટવામાં કોણ આવશે? સંવર આવશે. વૃદ્ધિમાં કોણ આવશે? નિજરા. અને પૂર્ણતામાં કોણ આવશે? તો આમાં આપણે જાણવું ક્યારે? જાણવું ક્યારે? આશ્ચર્ય છે. જ્ઞાનમય પદાર્થ એમ પૂછે કે મારે કરવું ક્યારે? આ તો એના જેવું છે, સાકર ગળી ક્યારે આ લાગે. કમસે કમ સ્વભાવ શું છે એની એક, જેને કે ને, દ્રઢતાપૂર્વક એક ભાવના અંદરમાં દ્રઢ થઈ જવી જોઈએ. શું? સ્વભાવને ક્યારે કાળની મર્યાદા લાગુ પડે નહીં, ક્યારે હોય ને ક્યારે. અને સ્વભાવને ક્યારે પણ એના ભાવની સામર્થતા. સ્વભાવ કેટલો હોય? કેટલો હોય સ્વભાવ? પ્રગટ ભલે ઓછો વધતો છે કે વિપરીત છે, પણ સ્વભાવના હોવાપણાનો સ્વભાવ પોતાના પૂર્ણ સામર્થ્ય ભરેલો. અરે કમસે કમ એની એ રીતે તો મહિમા લાવીએ કે જેની કાળની બેહત્તા છે, સામર્થ્યની બેહત્તા છે, તો જેની નિશ્ચિતપણે કાળની અલ્પતા છે અને એની જેની મર્યાદા છે, એવા સંયોગમાં શું કામ અટકીએ? કોઈ પણ એવો સંયોગ છે? અનાદિ અનંત રહ્યો છે એવું હશે ને? કોક તો હશે ને સંયોગ. આઠ કર્મ તો અનાદિના છે અને કેટલો કાળ સુધી રહેવાના છે? અનંત કાળ રહેવાના છે. આઠ કર્મ તો રહેવાના છે ને અનાદિ અનંત? નહીં, નથી રહેવાના. અરે કોઈ પણ કદાચ અભવીને લ્યો તો પણ એના નથી પરમાણુઓ તો. અરે સંયોગ ન બદલાય તો શું સ્વભાવ બદલવાનો હતો? અને સ્વભાવ જે છે એ પૂર્ણ હોય અને સંયોગની શું પૂર્ણતા હોય? એ કોલું આવે છે ને નવ તત્વ છે ને, નવ તત્વમાં એમાં શુદ્ધતા, શુદ્ધતાની શું થાય? પહેલા પ્રગટ શરૂઆત, સંવર, પછી વૃદ્ધિ એ નિજરા, અને પૂર્ણતા એ મોક્ષ. એવી જ રીતે આશ્રોબંધની પ્રગટતા, પછી એની વૃદ્ધિ, અને પછી એની પૂર્ણતા. એવું લેવાય કે નહીં આશ્રમમાં? આશ્રોબંધમાં ન લેવાય? અરે આશ્રોબંધમાં તારે વૃદ્ધિને પૂર્ણતા લાવીશ કે અભાવની વાત હોય? એમાં શું ફરક પડે છે? જે અનાદિથી નથી કર્યું ને કરવા યોગ્ય છે એની શરૂઆત વૃદ્ધિને પૂર્ણતા હોય. અભાવ કરવામાં કોઈ વિચારણા નહીં કરવાની કે ના, પેલું એક પુરુષાર્થના ક્રમે ભલે એનો ક્રમે નાશ થશે, પણ એના અભાવની શું હોય? અભાવમાં ક્રમને મારે પૂર્ણપણે એમાં પછી ના, પેલા પૂર્ણ આશ્રવ કરું પછી એનો અભાવ કરે. આ ઊંધા કાન પકડવાની વાત ન હોય તો અહીંયા આશ્રવ બંને જો આપણે હેયરૂપ જાણ્યા, અભાવરૂપ જાણ્યા, તો એમાં એવા ક્રમ કરીશ નહીં. આ તો આત્મહિતના માટેની વિતરાગતામાં એ ક્રમ, એ પુરુષાર્થ એવો ચારિત્રમાં છે. જે કોઈને પણ એવું ન હોય, એક સમયમાં ચારિત્ર પૂરું થઈ જાય. શ્રદ્ધાનું તો એક સમયમાં આખો શું થઈ જાય છે? શું થઈ જાય છે? પલટો આવે છે એવું ક્યાંય કૃપાળુદેવના વચનોમાં? એવું ક્યાંય? જે જ્ઞાન અનાદિનું ભાવ હેતુરૂપ થતું હતું એને કેટલા સમયમાં? એક સમયમાં જાત્યાંતર કરીને ભાવ નિવૃત્તિ રૂપ કર્યું એવું કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. કેવા શબ્દો વાપર્યા છે? કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન. આખો જેને કે જેનો કિનારો દેખાતો નહોતો એવા ભાવ સમુદ્રનો કિનારો દેખા, એ મોટો પુરુષાર્થ. જેની હયાતી વગર, સમ્યક દર્શનની હયાતી વગર ભવ સમુદ્ર કેવો દેખાય? બેહદ. એક છેડે છે પણ કાંઈ બીજો છેડો નથી, પણ જ્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શું દેખાય છે? હવે આવે છે ને દર્શન પાઠમાં આવે છે ને, હે ભગવાન હવે આ ભવ સમુદ્ર કેવો છે? ચપટીભરનું દેખાય છેલ્લે આવે છે ને કડીમાં, કે ચુલ્લક ભરે. કે એ જેની મેને કલ્પના નહોતી કરી કે આ બેહદ અનંત, એની સામે આ સમ્યક દર્શને શું કર્યું? ચમત્કાર કરી દીધો. તો એની અહીંયા સ્વસમય અને પરસમયની વાત કરી, અને એકત્વ શબ્દ ઉપરથી જ ત્રીજી ગાથામાં એકત્વ નિશ્ચયગત સમય આવ્યું છે. એકત્વ શબ્દ આવ્યો ને બેમાં ટીકામાં, અને એના પછી આખી ત્રીજી ગાથા કે તું તારા સ્વરૂપ સાથે એકત્વ પણ વર્ત. બસ જગતમાં બધે જ સુંદરતા છે, તારા માટે તો છે, બીજામાં જે હોય, પણ જો તું તારા પર સાથેના એકત્વપણામાં પર સમયપણામાં જર્યો તો શું થવાનું છે? તેથી બને વિખવાદીની, ગુરુદેવજી આનો અર્થ તો લેશે જ, બંધન કથાએ તો શબ્દથી વાંચે, બાકી બંધન ભાવ થશે. સમજાવવામાં શું આવે છે? તેથી બને વિખવાદીની કથા, જેને વી કથા કહીને, બાકી ખરેખર જ્યાં એ વાત આવે ત્યાં શું લેવું? આપણે ભાવ ઉપર લેવું. જેવી રીતે બંધન માટેમાં કોણ આવે? દ્રવ્ય કર્મ ને નો કર્મ આવે ને, પણ સાથે ત્યારે શું લઈ લેવું? ભાવ કર્મ. અને અધ્યાત્મની જે શૈલીમાં તે જ મુખ્યતા આવે. કર્ણાનુયોગની શૈલીમાં નિશ્ચિતપણે ત્યાં આવે ને, કોઈ જ વાંધો નહીં, પણ નિમિત્ત રૂપે એ પણ છે. પણ મુખ્યપણે તો આપણને જે આવ્યું, તો આમાં પણ આવ્યું તું ગુરુદેવ જે ત્રણ પ્રકાર લીધા ને, શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા કેવો છે, શુદ્ધ બુદ્ધ આવ્યું ને, પછી બીજું કેવું છે, અશુદ્ધ સેનાથી આવ્યું, તો અશુદ્ધ નિશ્ચય નહીં શું આવ્યું? ક્ષોભસમ ભાવ રૂપે, જે અંદરમાં પર્યાયમાં 10 પ્રાણની યોગ્યતા પર્યાયગત છે, એટલે ત્યારે ગુરુદેવશીલ તો આ બે પોતામાં છે. અને ત્રીજું કેવું હતું? દ્રવ્ય પ્રાણથી જીવે છે, એ અસદભૂત વ્યવહારથી આવ્યું તો ત્રીજો ભાગ જઈશ ને, તો એ જુદું દેખાડ્યું હતું. એમ બંધનમાં આપણને આપણા ભાવ કર્મની મુખ્યતા લેવી, અહીંયા એ જુદું. તો અહીંયા કથા પણ જ્યાં શબ્દ આવશે, હજી ચોથી ગાથામાં પણ આવશે. શું આવે ચોથી ગાથામાં? શું આવશે? એ તો ગાથા છે, એમાં શું આવે છે? કામ ભોગ સંબંધી કથા, પછી કઈક આગળ ઈ ગાથા ને. અહીંયા ટીકામાં ટીકા થોડાક થોડાક કઈક વાક્ય તો થોડાક યાદ રાખીએ. આત્માનું અત્યંત બુરું કરનાર હોવા છતાં પણ છે, ટીકાની શરૂઆતમાં છે, ટીકાની શરૂઆતમાં છે. કામ ભોગ સંબંધી કથા, આત્માનું અત્યંત શબ્દ છે કે બુરું કરનાર, એવું છે કે નહીં? અત્યંત બુરું કરનારી હોવા છતાં, આચાર્ય દેવ આશ્ચર્ય લાગે, કેટલી વાર સાંભળી? બે ચાર વાર સાંભળી. કેટલી વાર સાંભળી? અનાદિથી ના, ભગવાનના સમોસણ માગ્યા ત્યારે કઈ એવું નહોતું છે. ભગવાનના સમોસણ, ભગવાનની વાણી સાંભળી, સત્પુરુષ પાસે, આચાર્યદેવો પાસે સાંભળ્યું. અરે વિતરાગતા પોષક વાણીને તારા અજ્ઞાન મિથ્યા ભાવનેથી એમાંથી રાગ પકડ્યો તે. જ્યારે પણ એક મુનિદશાનું વર્ણન આવે, ત્રણ કસાયના અભાવની વિતરાગતા સાથે 28 મૂળગુણની વાત આવે, આપણે શું પહેર્યું હતું? જો ભગવાન 28 મૂળગુણ કે ભગવાનને એ દ્વારા પણ વિતરાગતા પોષક હતી, પણ આપણે કોને પકડ્યું? ભૂમિકામાં તો બે દેખાડે કે નહીં, ઉપાદાન નિમિત્ત બેની વાત દેખાડે કે નહીં, પણ નિમિત્ત આધીન દ્રષ્ટિમાં આપણને શું દેખાશે? નિમિત્ત દેખાશે. જીવનમાં આવી ભૂલ, વિતરાગ, ગુરુદેવનો આવો એક શબ્દ છે સરસ, ભગવાનના સમર્ષણમાં વિતરાગી વાણી સાંભળે, એટલે રાગનો રસ્ય શબ્દ શું વાપરો? રાગનો રસ્ય, વિતરાગની વાણી સાંભળીને એમાં રાગ ગ્રહણ કરે છે, અને ઓલી વિતરાગતા એ છોડી દેશે જીવનમાં. તો એ પણ ત્યાં આવશે કે, તો ત્યાં પણ કામભોગ સંબંધી કથા, એ તો કથા, બાકી ખરેખર તો ભાવ અંદરમાં. એ કેવું છે? આત્માનું અત્યંત, જો એક વાત સમજી લેવી, આઠમી ગાથામાં જે વાત આવે છે, પ્રશ્ન આખો કે આપણને તો ખાલી નિશ્ચય જ બતાવો, તો નિશ્ચયની વાત કરતી, એમાં વ્યવહાર શું કામ ના આવ્યો? આવે છે ને આઠમી ગાથામાં, તો ત્યારે શું કહ્યું? શું કરીએ વ્યવહારી જીવને? અનાર્ય ભાષાને દ્રષ્ટાંત આપીને કીધું, સંસ્કૃત ભાષામાં શું કીધું એને? સ્વસ્તિ કીધો શબ્દ, સંસ્કૃત ભાષામાં એને શું શબ્દ કીધો? સ્વસ્તિ. હવે એ ભાઈ કેવા હતા? આર્ય ભાષા સંસ્કૃત તો આવડતું નથી, મ્લેશ અનાર્ય તેને કાંઈ સમજાતું નથી, પણ ત્યાં એ શબ્દનો અર્થ સાંભળે છે ત્યાં કેવો હર્ષિત થઈ જાય. એમ વ્યવહારી જીવને વ્યવહાર દ્વારા, એમ ઉપાદાન સાથે નિમિત્તના સંબંધમાં કોઈ નિમિત્ત સાપેક્ષ વાત, નિમિત્ત સાપેક્ષ વાત હોય છે એની જગ્યાએ નિમિત્ત સાપેક્ષ કાર્ય માની બેસીએ છીએ. ભૂલ શું થાય છે? કથન કેવું છે? નિમિત્ત સાપેક્ષ, કારણ કે તે વખતે પણ કાર્ય વખતે કોની હાજરી હોય? ખાલી ઉપાદાનની કે નિમિત્તની પણ હોય છે? તો નિમિત્તની હાજરી દેખાડવા માટે એ વાત કરી. કોઈને કે નિમિત્ત જ નહોતું દેખાડવું, ના નિમિત્ત દેખાડ્યું એટલે આ બધી ગોટાળા ઉભા થયા કે નહીં? નિમિત્ત દેખાવાની જરૂરત નહીં થઈ ને, એ ગરબડ સહી હોય ને. કોઈ એવું તર્ક કરે તો શું કરવું? તમે બીજું દેખાડ્યું એટલે મન થઈ ગયું, બીજું દેખાડ્યું જ નહોતું, તમે ખાલી આ કરે. અરે ભાઈ, જૈન દર્શન અધૂરાની વાત કરે કે પૂર્ણની વાત કરે? તો જ્યારે કોઈ પણ કાર્ય વખતે હાજરીની વાત હોય તો ઉપાદાન સાથે કોની વાત હોય? નિમિત્તની પણ વાત હોય. પાંચેય સમવાય છે એમાં નિમિત્ત છે કે નહીં? પાંચ લબ્ધિ છે એમાં પણ એક છે કે નહીં નિમિત્ત છે ને? સ્વભાવ પુરુષાર્થ જે ભવિત્ય કાળ એમાં છે. જૈન દર્શન કોઈનો હોવાનો નિષેધ નથી, તારા પ્રયોજનને માટે એને ગૌણ કરીને નિષેધ હોય. જગતમાં એવું થોડી છે એકલું હું જીવ છું ને બીજા કોઈ નથી. જૈન દર્શનમાં કોનું વર્ણન હશે? છ દ્રવ્યો નું કે એકલા જીવનું? આપણે પ્રયોજન કોનું છે? જીવનું. તો વર્ણન કોનું કરવું જોઈએ? સારી વાત છે. તારે પ્રયોજન છાલ ખાવું છે કે છાલ વગરનું કેળું ખાવું છે? પ્રયોજન શું છે? છાલ ખાવી છે તો પછી બજારમાં ગોતવા જાજે, ખાલી હાથે આવશે? તે જીવનમાં જેની હાજરી છે એનો સ્વીકાર કરજે. પ્રયોજનની વાત પછી. અને એટલા માટે તો પ્રમાણપૂર્વક અનેકાંતપૂર્વક સમ્યક એકાંત છે, પ્રમાણપૂર્વક નહીં છે. જીવનમાં આ પ્રકાર જ્યાં સુધી નહીં સમજીએ, અને એમાં પણ બે પ્રકાર શા માટે આવ્યા? સદભૂત અસદભૂત. સોરી, આ વિષય બહુ આડોળ આવી ગયો. મૂળ ગાતા તો બીજું હતું, પણ આ એક પહેલું સમજવું પડશે તો જ આ બધી આખી સમયસર શરૂ કર્યું છે. થ્રુ આઉટ આ બધી આવશે, ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહારની શૈલીથી આખી કથન. કે તો સદભૂત અસદભૂત શું કામ કર્યા? કે ત્યાં બે પ્રકાર હતા, એક અભાવરૂપ અને એક ગૌણરૂપ. કોની દ્રષ્ટિ છોડી છે? એક કોની છે? એક લક્ષ છોડવો છે, દ્રષ્ટિ કોનું છોડવું છે? એક અભાવરૂપ, જે પરદ્રવ્ય આદિ પદાર્થો છે કેવા છે? અભાવરૂપ છે એનું. અને બીજા પોતાની પર્યાયમાં થવા છતાં પણ એનું લક્ષ કરવા યોગ્ય નથી, તો એના માટે શું શબ્દ વાપરે છે? ગૌણ. અને તેથી જે અભાવરૂપ છે એના માટે અસદભૂત વ્યવહાર, અને ગૌણ કરવા છે એનું નામ શું છે? સદ. કેટલી વ્યવસ્થિત આ વાત છે, ખબર નહીં આમાં શું, આમાં મૂંઝવણ કેમ થાય, ગોટાળો કેમ ઉભો થાય? પણ મૂળ શું થાય છે? આ એક થોડોક પાયાનો જો અભ્યાસમાં ખુલાસા હશે તો પછી પણ સીધે સીધે ક્યાં આમ સીધો કૂદકો મારી દીધો? નહીં, સીધું સમયસર સીધું. સારી વાત છે, શક્તિ હોય તો ત્યાં સુધી. પણ પહેલો આવો પાયો કેવો થવો જોઈએ? સ્ટ્રોંગ થઈને. કાલે જ વાત થઈ, કાલે જ થઈ હતી ને? ફાઉન્ડેશન. ફાઉન્ડેશન વગર આપણે શું કર્યા છે? હવાઈ મહેલ હોય ને, હવાઈ મહેલ એના કિલ્લા અને પાયા કેટલા ઊંડા હોય? હવાઈ મહેલના પાયા કેટલા ઊંડા હોય? 5 ફીટ 10 ફૂટ કેવા હોય? કેટલા હોય? અરે મહેલ જ ન હોય પાયાની એની વાત કરો છો? પાયાની વાત નહીં કહેવાય, એમ જ કે હવાઈ મહેલ કોઈ દી જોયા છે કે એના પછી પાયા હોય? એમાં અહીંયા તત્વની વાતમાં તો આ આચાર્ય અમૃતચંદાજ આ મૂળભૂતથી શરૂઆત કરે છે. આખી જીવને એસ્ટાબ્લિશ કરે, એમાં જો આપણે કાલ લીધું હતું એમાં પહેલું ઉત્પાદવય દ્રવ આવી ગયા, દ્રવ્યગુણ પર્યાય એક એક બોલ આવ્યા હતા ને. ચાલો આપણે એ જ ફરીથી લઈએ, થોડા આગળ 7 બોલને જોઈ લઈએ. તો પહેલું આપણે અહીં આવી ગયું સમય સાર છે, તો એના ઉપરથી સમય એટલે શું એની વ્યાખ્યા. કુંદકુંદ આચાર્ય એના માટે કેટલો શબ્દ વાપર્યો? ખાલી જીવો. અમૃતચંદ્ર આચાર્ય એ જીવ એટલે સમય લઈને કેટલા બોલથી વિસ્તાર કર્યો? 7 બોલથી. તો એની ઉપર આપણે આવીએ. તેમાં પેલી વ્યાખ્યા લીધી સમય એટલે શું, તો શું ફરીથી સમયની વ્યાખ્યા? એક સાથે એટલે યુગપદ જાણવું અને પ્રણમન કરવું, એ બે ક્રિયાઓ એકત્વપૂર્વક કરે, એક સાથે કરે છે, એકત્વપૂર્વક કરે તેને નામ સમય છે. અને આ જીવ નામનો પદાર્થ, આ પણ એક શબ્દ વિચારવા જેવો છે. શું છે? જીવ નામનો પદાર્થ પહેલા કયો શબ્દ મૂક્યો એમ કહીને શું સૂચવે છે આચાર્ય? આ કહીને કોઈના તરફ આંગળી નહીં કરતો. આ કોની વાત ચાલે છે? આમ જાણે જીવ આવે એટલે આમ જાણે લાગે કોઈક બીજો કોક હશે કંઈક. આને હંમેશા આ શબ્દ છે ને એ કોને પોઈન્ટ આઉટ કરે? સ્વ અસ્તિત્વને કે પર અસ્તિત્વને? આ શબ્દ એ કોને સિદ્ધ કરે, સ્વને કે પરને? સ્વને સિદ્ધ કરે. કોઈ એમ કહે પેલો ઉભો રહ્યો કે આ ઉભો રહ્યો, કોઈનું નામ આપણું આવે તો શું કે પેલો ઉભો રહ્યો એમ કહેશું? તો આ ઉભો એમ આ શબ્દ આવતા પેલી નજર ક્યાં પહોંચવી જોઈએ? પોતા ઉપર આવી. જીવ આવે તો પણ અહીંયા તો આચાર્ય દેવ અને સરસ આવી ઘણી જગ્યાએ વાપર્યું છે આવું. 73 ગાથામાં નહીં 71 માં આવે છે, આ જીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણો, 71 ગાથામાં આ શબ્દ છે પહેલો. ક્યાંય પણ એટલે ઇમ્પ્લાઇડ છે આ બધું, ન લખ્યું હોય તો પણ જીવ શબ્દ આવ્યો, આત્મા શબ્દ આવ્યો તો પહેલી નજર ક્યાં પહોંચવી જોઈએ? પોતા ઉપર, એટલે પોતે એટલે આ શરીર દેખાય એના ઉપર, નહીં શરીર સિવાય બીજું શું, શરીર સિવાય શું છે? આખું તને શું કહેવાય, આખું ઓપરેટ કરો બોડીને તો અંદરમાં બધું આત્મા જેવું કઈ દેખાતું નથી ને. અરે આત્મા દેખાતો નથી નક્કી કરનાર તત્વ કોણ છે? ગુરુદેવ સાહેબ બહુ જ ઘણી વાર લેતા હોય ત્યારે કે હું નથી, હું નથી, મને આત્મા દેખાતો નથી, અંધારું દેખાય. કોની સત્તામાં તે નક્કી કર્યું છે? મને આત્મા દેખાતો નથી, આત્મા જણાતો નથી, અંધારું જણાય. અંધારુંને નક્કી કરનાર અંધારા રૂપ છે કે પ્રકાશ રૂપ છે? કમસે કમ થોડીક એ ગુરુદેવસિંહ સાવ પાયાની વાતની બધી જામનગરના પરેશવાદન ઉપરથી ઘણી હાલે થાય ને, એમ અહીંયા આ શબ્દ આવ્યો હતો. આ જીવ નામનો પદાર્થ એકત્વ પૂર્વક એક જ વખતે આવ્યું, એક સાથે યુગપદ એનો અર્થ કર્યો, એક જ વખતે એકત્વ પૂર્વક એક સાથે, એક સાથે કઈ નામ શું છે? એકત્વ પણ એટલે આખું પ્રમાણનો વિષય પરણમતું છે, અને એમાં પણ એકત્વ એટલે એક જ ગુણ છે, એ દેખે પણ છે અને જાણે પણ છે. એક જ ગુણ છે એ હમણાં કઈ હા પાડી દીધી ને પછી પાછી ના, શું છે એકત્વ પૂર્વક એટલે શું? એક જ ગુણ જાણે પણ છે અને પરમે છે, તો શું એકત્વ પૂરક એટલે? જાણવાનું કાર્ય ભલે અને પરમનનું ગુણ જુદા જુદામાં હશે, પણ પદાર્થ એક છે. શું છે? જાણવાનું કાર્ય માત્ર કોનામાં છે? જ્ઞાન ગુણમાં. પરમન બધામાં છે, એટલે ગુણોમાં એ કેવો છે? ભેદપણું છે, પણ પદાર્થ તરીકે શું છે? કે ના, જીવમાં એક કંઈક અડધો પાર્ટ જાણવાનું કામ કરે અને અડધો પાર્ટ પરમનનું કરે, એવું નથી. ગુણો જુદા છે પણ પદાર્થ તરીકે કેવું છે? જો કાળ તો એક લીધો, એક જ સાથે છે ને, યુગપદ એક સાથે, બીજો શબ્દ શું વાપરો? એકત્વ પૂર્વક. બે શબ્દો આવ્યા કે નહીં? ફરીથી ક્યાં આવ્યા? એકત્વ પૂર્વક એક જ વખતે આવ્યું બે, તો એક જ વખતે કોને દેખાડે છે? સમય એક જ સાથે. અને એકત્વ પૂર્વક એટલે શું છે ને? શબ્દો તો મળે છે કે નહીં? કે એક જ પદાર્થનું આ બે પણ, ભલે ગુણનું કાર્ય જેમ કંપની હોય ડિવિઝન જુદા હોય, પણ કંપની તો કેવી કહેવાય? એક જ ના, એનો અડધો પાર્ટ શું કરે છે? પ્રોફિટ કમાય છે, અને અડધો પાર્ટ એવું છે કે ભાઈ આ તમે અહીંયા જેમાં સેલ્સમાં હોય એ લોકોને પ્રોફિટ છે, એ લોકોને વધારે પૈસા મળે ને, ઓલામાં એવું હશે ને? આ આખું જો કેવું છે, આ અનેકાંત રૂપ પદાર્થ એક રૂપ છે, અને એક રૂપ પદાર્થ અનેકાંત છે. એક પદાર્થ બે એના ધર્મ છે ને, એકપણું પણ ધર્મ છે, અનેકપણું પણ એનો છે. તો અહીંયા જાણવું અને પણમાં બે ક્રિયા આવી, પણ બે ક્રિયા માટે કાંઈ પદાર્થ પોતે બે થઈ ગયો છે એવું નથી. પદાર્થ તો કેવો છે? એકત્વ પૂર્વક એક જ સમયે જાણવું અને પ્રણમન એ કરે છે. તો એ આ જીવનાવનો પદાર્થ એકત્વ પૂર્વક એક જ સમયે જાણે પણ છે, પ્રણમે પણ છે, જાણ તેથી તે સમય છે. હવે અમૃતચંદ્રાચાર્ય આ જીવનો વિસ્તાર કરે, કોને શીખડાવે છે આ જીવનો? આ વિસ્તાર સાત બોલે કોને શીખડાવે છે? અજીવને શીખડાવે છે, પૂતગલને શીખડાવે છે નહીં. આમ સીધી ના કેમ, સીધી કંઈક થોડું કન્સિડર તો કરવું, અમે થોડુંક વિચારીને જવાબ આપશું. આ જીવ કેવો છે? શબ્દ જો ફરીથી, આ જીવ કેવો છે? પેલો જીવની વાત ક્યાં નથી છે, તો કોને શીખડાવે છે આ જીવ? કોને શીખડાવે? મને એટલે કોને? મને એટલે કોને? આમને આમને જવાબ શબ્દો જોરથી. આશ્ચર્ય છે, જીવને જીવની વાત શીખડાવવી પડે? જીવને કોકને કહે તારું નામ તને ખબર છે, હું શીખડાવું, ચાલ તને શીખડાવું. અરે બહારમાં એક શું થાય, એ કેવી નિશાની? કોઈ કે મને મારું નામ શીખડાવો, મને મારું એડ્રેસ કયો, એમ કોઈ પૂછે તમે એને શું કહેશો? વાહ ન્યા મૂરખ છે, તો અહીંયા કોણ મૂરખ છે? બોજ બોજ આપણને આપણા પરિણામોની વિપરીતતાનો ખેદ થવો જશે. આ શું આચાર દેવ, હું પોતે જીવ અને મને જીવ શીખડાવે. જીવનમાં એકવાર જેને છે ને પોતાના દોષનો ખેદ એને અભાવ સુધી લઈ જશે, પણ પોતાના દોષના ખેદની જગ્યાએ બચાવ એને લાગે. આવું હું એકલો થોડી છે, બધા એવા છે આવા જોઈને. અરે એકવાર ખટક, બે શબ્દો આવે છે પૂજ્ય બેનસીમાં આવે ને હંમેશા, ખેદ ખટક આવે. પોતાનો દોષ, હું મને, હું પોતે જીવ અને મને તમે જીવની વ્યાખ્યા. આ શું જો સરસ શબ્દ છે, એક એક એમાં એક એક વત્તા વત્તા જો ક્યાં સુધી કેવી રીતે આચાર દેવ. પહેલો છે ગુરુદેવસે તો લીધા છે, આપણે જલ્દી થોડા લેશું. સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, આમાં શું બે વાત આવી ફરીથી. પહેલું શું આવ્યું? સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, હોવાથી હોવાથી ખબર પડે ને ગુજરાતીમાં, થવાથી હોવાથી શું ફરક? હોવાથી એટલે શું, થવાથી એટલે શું? હોવાથી ત્રણેય કાળપણું દેખાય અને થવાથી એ પરિણમન દેખાય. તો આ એક જ વાક્યની અંદર બે આવ્યા. શું આવ્યું? સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી શું બે આવ્યું? સ્વભાવ પણ આવ્યો અને પરિણામ પણ આવ્યું, બે આવ્યા કે નહીં? તો એનો અર્થ શું થયો? આ શું દેખાડે છે? ટકીને બદલવું એ પદાર્થનો સ્વભાવ છે. શું છે શબ્દ? શું આવ્યું? સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવ. તો સ્વભાવ એક તો આવ્યો, પણ સ્વભાવ કેવો છે? પરણમું એ મારો સ્વભાવ. તો પ્રૂફ શું થયું? પરિણમન સિદ્ધ થયું કે સ્વભાવ સિદ્ધ થયો? બે સિદ્ધ થઈ ગયા. અને એનું નામ શું છે? ઉત્પાદવય ધ્રુવ યુક્તમ સત. ઉત્પાદવય કોને દેખાડે છે? પરિણમનને દેખાડે છે. અને ધ્રુવ સહિતનું શું છે? આખો પદાર્થનો એ સ્વભાવ છે. તો ટકવું અને પરણમું એ શું છે? પરણમું એ શું છે? બોજો છે, કૃત્રિમતા છે કે સ્વભાવ છે? પરણમું એ ફરીથી આમ જોરથી જરા ઢીલે નહીં, સ્વભાવ છે કે બોજો છે? પરિણમન છે. ત્યારે તો આ બધું દુઃખી થયા છે. પરિણમ તો ન હોત તો શું વાંધો હતો? નહીં નહીં, એવું નથી. પરિણમન વગર નહીં, પરિણમન વગર જ જળ એવું નહીં, અભાવ થઈ જાય એ તો જુદી આ. પણ પરિણમન ન હોત તો સારું હતું ને, શું દુઃખ જ ન હોત ને? અરે પણ દુઃખ ન હોત તો સુખી ન હોત પણ. તો તારે સુખી થવું છે કે નથી થવું? અને પરિણમન નથી તો તું જળ થઈ જાયશ એમ નહીં, તને સુખ દુઃખનું વેદન જ નહીં રહે અને તો જળ થઈ જાય. જોકે પરિણમન વગર તો કોઈ પદાર્થ જ ન હોય. પરિણમન એ વસ્તુનો શું છે? ક્યારે બોજો ન વિચારવું. હા, પરિણમનમાં હું રાગ ઉભો કરું છું એ બોજો છે. શું છે આખી? નહીં પર્યાય તો શું છે? કેવી છે? આમ તુચ્છ છે. હા, વેરી ગુડ, તુચ્છ જ છે ને. નહીં એમાં પછી નિયમસારની 50 ગાથા હોય, 38 ગાથા હોય, 50 ગાથા શું લખ્યું છે? 50મી ગાથા નિયમસાર. સાયિક ભાવ પણ પરદ્રવ્ય, પરભાવ અને હેય છે ને. અને 38માં તો જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય આમ તુચ્છ છે ને. પર્યાય તો આમ તુચ્છ છે. અરે જીવનમાં આશ્રય માટે નથી એટલે જ્ઞાનના વિષય તરીકે છોડીશ નહીં. વસ્તુના એક અસ્તિત્વનો તું ભંગ કરે છે. શું કોઈને એમ થાય કે આ પર્યાયનું જ્ઞાન કરશો એટલે દ્રઢ દ્રષ્ટિનું જોર શું થશે? ઓછું થઈ જાય ને. માંડ માંડ અહીંયા સુધી પહોંચ્યા હતા ને હવે પાછા તમને અમે ક્યાં લઈ જાઉં છો? બેકવર્ડ લઈ જાઉં છો ને? બેકવર્ડ નથી લઈ જતા. જ્ઞાનનો સ્વીકાર અને શ્રદ્ધાનો દ્રઢતા. શું છે? જ્ઞાનમાં કોઈ વિષય છૂટે નહીં અને શ્રદ્ધા પોતાના એકત્વને છોડે નહીં. બે પોતપોતાનો વિષય છે. ગુરુદેવ તો આ એટલા માટે તો પહેલી એસ્ટાબ્લિશ કરે છે અને પછી આગળ આખી વાત લેશે. અનેકાન સ્વરૂપ વસ્તુને ટકતી પરણમતી વસ્તુ, વસ્તુ જો પરણમતી નથી તો એક બહુ સિમ્પલ વાત છે, ઉપદેશ શું કામ આપો છો? કોઈને પણ ઉપદેશ ક્યારે જેવા છે એવા રહેવા માટે કે કંઈ બદલાવ માટે? સ્કૂલમાં આમાં તો આંટો મારવા જતા હોય ને કે નહીં, તો શેના માટે જઈએ? શીખેલું શીખવા માટે જઈએ તો શેના માટે? તો નવું શીખવું ક્યારે થશે? સંભવ ક્યારે થશે? ચેન્જ તો થશે કે નહીં? તો પહેલું શું છે? આ વસ્તુનું શું છે? શું સ્વભાવ છે? ટકવું એ સ્વભાવ છે કે પરિણમન સ્વભાવ છે? બે, એક ગૌણપણાનો સ્વભાવ છે ને એક મુખ્યપણાનો સ્વભાવ છે. એવું જોઈને પર્યાય કેવી છે? એક એક વાંચ્યું છે. આગળ છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં જયચંદજી સરસ એ રીતે લખ્યું છે, એમાં તો ઉલટાનું અશુદ્ધતા સુધી પણ એ લખ્યું છે. પાનું 16 એમાં નીચે જ લાઈન 16માં પાનાની નીચે સ્યાદવાદ પ્રમાણે મળ્યું. શુદ્ધતા એ વસ્તુનો ધર્મ છે, બરોબર છે ને? સ્યાદવાદ પ્રમાણે શુદ્ધતા એ વસ્તુનો ધર્મ છે, મળ્યું કે નહીં? નહીં, હજી ન મળ્યું. હા, એટલે એ કદાચ બીડી હશે. આમાં છે 16માં પાને, અથવા ઓલી પહેલી હશે 17માં પાને પહેલી લાઈન, કાંઈ વાંધો નહીં. પણ આ પ્રમાણે હું વાંચું છું, બરોબર છે ને? થોડું શું થયું? અશુદ્ધતા તો હોય જ નહીં ને. અશુદ્ધતા તો તમારે ભૂલી જ જવાની. તમારે તો સાવ શું શબ્દ વાપર્યો છે? જો શુદ્ધતા અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ એ વસ્તુનું શું છે? એનો અર્થ શું થયો? સત્વ, સત્વ, સત અને ત્વ. સત એટલે હોવું અને ત્વ એટલે પણું. કોણ? શુદ્ધતા એ મારું શું છે? શુદ્ધતા એ મારું શું છે? સત્વ છે. હા, અને અશુદ્ધતા એ જીવનમાં બહુ જ વિચારીને. આ આ શેનો, કઈ ગાથાનો ભાવાર્થ છે? છઠ્ઠી ગાથામાં આચાર્યદેવને શું કહેવું છે? પ્રમત પ્રમતિ રહીત્ય. અને તમે કહો છો અશુદ્ધતા એ વસ્તુનું સત્વ છે, જયચંદજી ન કહેવાય? આ શું કર્યું આચાર્યદેવ? શું આપણને શીખડાવ્યું છે? પ્રમતે જવા દો, અપ્રમતિ રહી દેખાડો. અને તમે શું સિદ્ધ કરો છો? જીવનમાં એક વિચારવા જેવું, એકાંતમાં, મિથ્યા એકાંતમાં ખેંચાઈશ નહીં, અને અનેકાંતનું જ્ઞાન છોડીશ નહીં. અનેકાંતનું જ્ઞાન શ્રદ્ધાની દળતાને ઢીલું કરશે એવું માનીશ નહીં. જીવનમાં તારા અભિપ્રાય તું વિપરીતતા કરી તારો પ્રશ્ન છે, બાકી તો જ્ઞાનની સ્પષ્ટતામાં આરાધનાના માર્ગની સાધનાનો ઉત્સાહ જાગશે. તો બે લખ્યું છે કે આ બે, અને એટલા માટે આગળ શબ્દ વાપર્યો સ્યાદવાદ પ્રમાણે. શુદ્ધ નહીંથી તું જોઈશ તો શુદ્ધતા જ વસ્તુ ન ધર્મ, એની કોઈ જ્ઞાન નથી. પણ સ્યાદવાદ શું કરે છે? સ્યાદવાદ શું કરે છે? વસ્તુને સિદ્ધ કરે છે, અને નહીં છે એ પ્રયોજનને સિદ્ધ કરે છે. પણ વસ્તુને જ્યાં સુધી સિદ્ધ નથી થતું, તો એનાથી મુખ્ય ગુણ કરીને નહીં સુધી તો પહોંચી ન શકાય. તો પહેલો જ બોલ જે તત્વા સૂત્રનો પહેલો શું છે? ઉત્પાદ વય, પહેલું સમ્યક દર્શન ના જ્યારે મોક્ષ માર્ગ છે, પણ મૂળ વિષયમાં શું આવે છે? ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત. અને સત એ શું છે? વસ્તુનું લક્ષણ છે. તે અહીંયા આપણને પહેલા જ બોલમાં નથી લાગતું કે આવામાંથી કંઈક એકબીજાના રિલેટેડ છે કે ને? શાસ્ત્રમાં તત્વા સૂત્રમાં જે આપ્યું એ અહીંયા સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેવલ હોવાથી આવી ગયો. હવે એનો ઉત્પાદ વય દ્રવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે, આવી ગયું. આમાંથી કોણ કાઢ્યા? સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવ, એમાંથી શું કાઢ્યું? પરિણમન કાઢ્યું તો ઉત્પાદ વય આવી ગયું, અને એ સ્વભાવ છે તેમાં દ્રવ્ય. અને એની આના ઉપરથી કઈ શક્તિ કાઢી? ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ છે ને? કેટલામી છે? યાદ તો કરવી પડે, ગુરુદર્શી તો યાદ રાખે આપણે તો બધું. 18મી શક્તિ છે ને? ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ છે ને? આખી ટીકામાંથી તમે ગુસ્સો ને તો બધી ક્યાંક ને ક્યાંક આ 47 શક્તિ લગભગ મુખ્યપણે એ મળી જશે. અને એકતારૂપ અનુભૂતિ, ફરીથી કાલાનો ખુલાસો તો કર્યો જ છે. અહીંયા અનુભૂતિ એટલે શું લેવું? અનુભૂતિ એટલે શું આવે? આમ સામાન્ય પણ શું આવે? અનુભવ, વેદન આવે ને, એટલે અહીંયા વેદન લેવું ને. વેદન કોનું છે? ઉત્પાદનું, વ્યયનું, દ્રવ્યનું, કોનું છે વેદન? કોનું છે? પોતાનું. હા, પોતાનામાં કોણ કોણ આવી જાય? બધું આવે, દ્રવ્ય આવે, ગુણ આવે, પરિબદ્ધ. તો પ્રગટતાનું વેદન છે, અને શક્તિ સામર્થનો આશ્રય છે. શક્તિ સામર્થથી જે ભરેલો સ્વભાવ છે એનું શું હોય? આશ્રય હોય, અવલંબન હોય. અને પ્રગટ પર્યાયનું શું હોય છે? વેદન હોય. તો અહીંયા અનુભૂતિ એટલે વેદનની માટે નથી, અનુભૂતિ એનો અર્થ લેવું છે હોવા પણ. આપણને એક 47 શક્તિમાં જ લઈએ ને, એમાં એક કઈ છે? એક 19મી કઈ શક્તિ છે? પરિણામ શક્તિ. વેરી ગુડ. એમાં પરિણામ એટલે, પરિણામ શક્તિ એટલે શું? પરિણામ શક્તિ એટલે પર્યાય, બરોબર ને? પરિણામ એટલે પર્યાય ને. હા, તો ન્યાય એ જ વાત છે ને. એવું એવું ક્યાંથી કાઢો? તમે તમારેથી અર્થગમ એમ કાઢો, પરિણામ એટલે તો પર્યાય આવે. જો એમાં વાંચવા, એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે. 19મી જે શક્તિ છે એની વ્યાખ્યામાં શું છે? પરિણામ એટલે પર્યાય નહીં, અસ્તિત્વ. તો અસ્તિત્વ તો બધું છે, તો ત્યાં પરિણામ એટલે ખાલી એક પર્યાય છૂટી ન લેવી. શું છે આખું? દ્રવ્ય ગુણ પર, એટલે એમાં પહેલેથી છે દ્રવ્ય વ્યય ઉત્પાદ થી આલિંગિત છે શબ્દ. તો ઉત્પાદ વય દ્રવમાં અંતમાં લઈને પરિણામ લીધું છે, એ અસ્તિત્વ લીધું છે. એટલે એમ કે ન્યા ખાલી ઉત્પાદ વય નથી લીધા, પછી એમાં આગળ સદસ અને વિદસ. તો સદસ કોણ દેખાય? ધ્રુવ, એ સદસ છે. ઉત્પાદ વય કેવા છે? વિસદસ. તો પેલા ત્રણ લીધા, એમાંથી બે, અને પછી છેલ્લે શું લીધું? એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે. આ છે ને, ઓલું ગુજરાતીમાં નહીં કહેવાત, ખબર નહીં હોય, હળદર ને ગાંઠે. હવે આગળ ન આવડે ને, કહેવાત તો આવડે નહીં ગુજરાત, ગાંધી ન કહેવાય. દેશમાં તો આવું બધું આવડતું હોય. હળદર નો ખાલી વેપાર કરે એટલે કહું કહેવત, ગાંધી એટલે ખબર, આમ સામાન્ય ઓલી આયુર્વેદિક કરિયાણું ને બધું, એનું નામ ગાંધી કહેવાય એમ. તો એ કાંઈ ખાલી એક ખાલી ગાંઠ હળદર વેચે એટલે કાંઈ ગાંધી ન થઈ ગયા, બધી ઘણી આઈટમ રાખવી પડે. જેમ ઓલું સ્પેર પાર્ટની, એક જ સ્પેર પાર્ટ રાખશે એટલે કાંઈ સ્પેર પાર્ટની દુકાન ન થાય. એમ અહીંયા આખું એસી વસ્તુ સ્વરૂપને પેલું સ્વીકારી. તો પહેલો બોલ યાદ રહેશે ને, હવે તો કાંઈ નહીં. પહેલો બોલ એટલે શું? ઉત્પાદ વય ધ્રવ્ય સહિત પદાર્થ આત્માને સિદ્ધ કરે. તો ઉત્પાદ વય ધ્રુવ, હવે એમાંથી આગળ પછી ઉત્પાદ વય ધ્રુવ તો બધાને હોય, તો એના પછી બીજા બોલમાં જીવની વ્યાખ્યા. ચાલો એ પણ લઈ લઈ થોડું. પછી કોનો નિષેધ કર્યો હોય તો જવા દે. તો આટલું તો ખ્યાલ આવી ગયું, ઉત્પાદ વય ધ્રુવ્યની એકતા રૂપ યુક્તમ સત છે ને, અનુભૂતિ એટલે હોવું, જેનું લક્ષણ છે એવી સત્તા આવી ગયું. સત્તા, સત્તા. પેલો જે શ્લોક છે ને, એમાં સત્તા માટે કયો શબ્દ હતો? નમ સમસ્યા રામાય ભાવાય. તેમાં એવું તો શુદ્ધ સત્તા સર્વ વસ્તુ છે. તો અહીંયા પૂરી અસ્તિત્વ દ્રવ્ય ગુણ પર્યાયમય આખું સહિત છે. ચલો એનાથી બીજો બોલ વળી કેવો છે? ચૈતન્ય સ્વરૂપ પણાથી નિત્ય ઉદ્યોતરૂપ આવ્યું. ઓલા બે ત્રણ લાઈન છોડીને નિર્મળ સ્પષ્ટ દર્શન જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. હવે આ શું આવ્યું? એ ઉત્પાદ વય ધ્રવ્ય તો કોને લાગુ પડે? છ છ દ્રવ્યની. અહીંયા વાત કોની કરવી છે? સમયની, જીવની. તેની આ વિશિષ્ટતા દેખાય. આજે પણ બે શબ્દો આવતા હતા. ક્યાં આવતા હતા ખબર છે? દર્શન જ્ઞાન સ્વભાવમાં સ્થિત, અને પછી શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર. બે આવતું હતું ને સામ સામે, દર્શન જ્ઞાન ચારિત્ર આવતું હતું અને દર્શન જ્ઞાન સ્વભાવમાં સ્થિત, બે વાત. શું ફરક હતો? ચલો ટાઈમ તો ઘણો. ગુરુદેવ આ બધું ઘણો ખુલાસો કર્યો. દર્શન જ્ઞાન એ ત્રિકાળી સ્વભાવની વાત છે, અને દર્શન જ્ઞાન ચારિત્ર એ જે સ્વસમય થયું અને પ્રગટ દશાની વાત. ઓલું જે દર્શન છે ત્યાં અવલોકન છે, અને અહીંયા દર્શન છે, અહીંયા શ્રદ્ધા છે. કઈ શબ્દ છે ને એમાં છે? દર્શન જ્ઞાન સ્વભાવમાં સ્થિત, એમાં સામે જ છે, એમાં છે સામે જ છે. 9મા પાને જ્યારે એ પેરેગ્રાફ છે ને, બીજું દર્શન જ્ઞાન સ્વભાવમાં આવી ગયું. તે દર્શન જ્ઞાન સ્વભાવ એટલે શું આવવાનું? ત્રિકાળી દ્રવ્યના સ્વભાવ લેવા એનો. અને પછી દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી એ કોણ આવી ગયું? મોક્ષ માર્ગ નિપણથી આવી. સર કેટલું આચાર્યની વાતને ગુરુદેવ એક એક શબ્દને આટલું બધું કોઈ આઈ ડોન્ટ થિંક સમજાવ્યું. એક એક વાક્ય શબ્દના આગળ પાછળ કે એક જ શબ્દ આવે છે, ક્યારે પણ મૂંઝાવું નહીં, ક્યાં કેવો અર્થ છે લેવું, આગળ પ્રતીત કરવામાં આવે. એમાં પણ ગુરુદેવ આ પ્રતીત એટલે જાણ માટેની પહેલી ભૂમિકાની, પહેલા તું જાણજે, પછી એમાંથી મારે પર સમય છોડીને સ્વસમય થવું છે. પણ કોણ? સમયને ઓળખીને. સમય, સમયના બે પર્યાયગત ડિવિઝન, અને આમાંથી તું સિલેક્ટ કરજે તારે પર સમયમાં રહેવું છે કે સ્વસમયમાં રહેવું છે. અને એના માટે આગળ આપણને એની વાત કે સ્વસમય મારે તો સુંદરતા છે, પર સમય માગ્યો તો સમજી લેજે. શું છે? કથા નહીં, ભાવ, વિખવા કસાયના ભાવ, અને એનું નામ કામ ભોગ સંબંધી કથા થઈને આગળ બહુ સુંદર રીતે આચાર્યદેવે એકથી એક લિંક કરીને ગાથાઓની સુંદર રચના કરીને ગુરુદેવ શ્રી આમ જેને કે ને ઓલું શું કહેવાય, પેથીએ પેથીએ નહીં વાળે વાળે તેલ નહીં, ઓલું પેથી તો ઘણા વાળ હતા બધામાં, પેથીએ પેથી શબ્દે શબ્દ ના આવા ખુલાસા કરીને, ને તો કોઈની આ એટલીસ્ટ આ કાળે તો એવું કોઈ કે આવા એક એક શબ્દ જેને કહે ને કે આચાર્યદેવ જેમ કહે ને કુનકુન આચાર્યદેવના હૃદયમાં પેસીને અમરચંદાચાર્ય જેમ ભાવ કાઢ્યા એમ જાણે આચાર્યોના હૃદય સુધી પહોંચીને ગુરદેવસિંહ આવા એ પરમ સદભાગ્ય છે, એમના શબ્દોમાં એમની વાણી સાંભળવા મળે. ઓછા પુણ્યને સમજવા અને સમજવું આ ગુમાવે છે ને, ગુરુ વાણી ગુમાવી તો સમજે મેં મારો આત્મા ગુમાવ્યો, અને આત્મા ગુમાવે એનાથી મોટો કોઈ દોષ નથી. જેમ કે ને સુપ્રભુ ચરણ નખને ધ્રુવ આત્માથી, જેમ આત્માથી અધિક કોઈ જગતમાં વસ્તુ નથી તો આત્માને ભૂલા એના જેવો કોઈ દોષ નથી. હવે દોષમાં રહેવું છે કે ગુણમાં એ આપણે જવાબ.
ચાલો સહુ યાત્રા કરવાને જઈએ, ચાલો સહુ યાત્રા કરવા, હે ચાલો સહુ યાત્રા કરવાને જઈએ, ચાલો સહુ યાત્રા કરવાને જઈએ, પંચમી રૂએ પહોંચીએ, હે ચાલો સહુ યાત્રા કરવાને જઈએ, ચાલો સહુ યાત્રા કરવાને જઈએ, જંબુ દ્વીપ સુદર્શન મેરુ, જંબુ દ્વીપ સુદર્શન મેરુ, શાશ્વત ચીન બિંબિરા, ચાલો સહુ યાત્રા કરવાને જઈએ, ચાલો સહુ યાત્રા કરવાને જઈએ, ઉપર ભદ્રશાલ સહુ યાત્રા કરવાને જઈએ, ચાલો સહુ યાત્રા કરવાને જઈએ, ઉપર જતા નંદનવન આવે, ઉપર જતા નંદનવન આવે, ચારણ મુનિ ધ્યાન ધરે, ચારણ મુનિ ધ્યાન ધરે, ચાર મંદિર અનાદિ અનંત, ચાર મંદિર અનાદિ અનંત, ચાર મંદિર અનાદિ અનંત, ચાર મંદિર ભાવે, ચાલો સહુ યાત્રા કરવાને જ. જઈએ હે ચાલો સહુ યાત્રા કરવાને જઈએ ત્રીજા સોમનસ વનમાં મંદિર
ત્રીજા સોમનસ વનમાં મંદિર
જોતા જ આનંદ ઉછળે
જોતા જ આનંદ ઉછળે
108 બિંબ જિનાલય
108
108 બિંબ જિનાલય
108 બિંબ જિનાલય
ચાર સુંદર શોભે
ચાલો સૌ યાત્રા કરવાને જઈએ
ચાલો સૌ યાત્રા કરવાને જઈએ ત્રીજા સોમનસ વનમાં મંદિર
ત્રીજા સોમનસ વનમાં
મંદિર પાંડુકવન સૌથી ઉપર
પાંડુકવન સૌથી ઉપર
જન્માભિષેક ત્યાં થાય
જન્માભિષેક ત્યાં થાય
ચાર મંદિર અદ્ભુત ભારી
ચાર
ચાર મંદિર અદ્ભુત ભારી
ચાર મંદિર અદ્ભુત ભારી
વંદન કરો સૌ આજે ચાલો સૌ યાત્રા કરવાને જઈએ
ચાલો સૌ યાત્રા કરવાને જઈએ
એક લાખ યોજન ઉન્નત મેરુ
એક લાખ યોજન ઉન્નત મેરુ
સોળ મંદિર રાજે
સોળ મંદિર રાજે
1728 જીન બીમ
1728 જીન
બીમ
1758 જીન બીમ
આણ કરાયેલ સોહે ચાલો સહુ યાત્રા કરવાને જઈએ
હે ચાલો સહુ યાત્રા કરવાને જઈએ
ધાતુકી ખંડ પૂર્વ દિશા
ધાતુકી ખંડ પૂર્વ દિશા
વિજય મેરુ ત્યાં આવે
વિજય મેરુ ત્યાં આવે
84,000 યોજન ઊંચો
84,000 યોજન ઊંચો
84,000 યોજન ઊંચો
84,000 યોજન ઊંચો
રચના સુદર્શન સમાન ચાલો સૌ યાત્રા કરવાને જઈએ
ચાલો સૌ યાત્રા કરવાને જઈએ
ધાતુકી ખંડ પશ્ચિમ દિશા
ધાતુકી ખંડ પશ્ચિમ દિશા
હે અચલ મેરુ ત્યાં દિશે
હે અચલ મેરુ ત્યાં દિશે
અનાદિના જિન બિંબ જિન મન ચાલો સહુ યાત્રા કરવાને જઈએ, ચાલો સહુ યાત્રા કરવાને જઈએ. પુષ્કર દ્વીપ પૂર્વ દિશા,
પુષ્કર દ્વીપ પૂર્વ દિશા,
મંદિર મેરુ જ્યાં દેખાય આ,
મંદિર મેરુ જ્યાં દેખાય.
હે કુદરત રચના જીન પ્રતિમા,
કુદરત રચના જીન પ્રતિમા,
કુદરત રચના જીન પ્રતિમા,
કુદરત રચના જીન પ્રતિમા.
બતાવે ચાલો સહુ યાત્રા કરવાને જઈએ, હે ચાલો સહુ યાત્રા કરવાને જઈએ. પશ્ચિમ દિશા પુષ્કર દ્વીપ,
પશ્ચિમ દિશા પુષ્કર દ્વીપ,
વિદ્યુન્માલી મન મોહે આ,
વિદ્યુન્માલી મન મોહે.
સહેજી પરમાણુ ચિન્ન બિંબ રૂપે,
સહેજે પરમાણુ જીન બિંબ રૂપે,
હા સહેજે પરમાણુ જીન બિંબ રૂપે,
સહેજે પરમાણુ જીન બિંબ રૂપે.
દર્શન સ્વરૂપ ના કરાવે ચાલો સહુ યાત્રા કરવાને જઈએ, ચાલો સહુ યાત્રા કરવાને જઈએ. પંચમેરુએ પહોંચીએ,
પંચમેરુએ પહોંચીએ,
ચાલો સહુ યાત્રા કરવાને જઈએ,
ચાલો સહુ યાત્રા કરવાને જઈએ,
ચાલો સહુ યાત્રા કરવાને જઈએ.
વિરાજમાન શ્રી મંદર આદિ અજિત વીરે પરંતુ ઈશ્વરમાં જીનેન્દ્ર ભગવાનનો અખંડ સાધનાના પ્રતિક કડક જ્ઞાન મનોધારક એવા બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો દિવ્ય ધની સારભૂત સમયસાર આદિ સમસ્ત જીનવાણી માતનો કડિકાળ સ્વરૂપના હાલતા ચાલતા સિદ્ધ સમાન એવા શ્રી કુંકુનાચાર્ય આદિ સર્વ મુનીશ્વર ભગવાનનો અમ ભક્તોના તારણહાર કરુણા નિધાન પરમ પૂજ્ય કહાન ગુરુદેવનો ધન્ય અવતાર પ્રસમ રસમાં મગ્ન એવા પ્રસમ મૂર્તિ ભગવતી માતનો અપુઅસરણ આત્મસિદ્ધિદાતા એવા કૃપાળુ દેવનો પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માત કો વંદના સતવાર હૈ. બોલો સ્યાદવાદ અનેકાંત મુદ્રિત જિનવાણી માતનો જય હો.